તારીખ 11/11/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 401 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 343
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 401 પાનું 225 અનાદિકાળના આ ભાવબંધનો તૂટીને મુક્તિ કેમ મળે તેનો માર્ગ બતાવવા કૃપા કરશો. ફરી ફરીને એક જ પ્રશ્ન ઉપર છે, જુદી જુદી ભાષામાં. પ્રશ્ન તો જુદી જુદી રીતે ગમે તે આવે, પણ જવાબ તો જે છે એ એક જ જવાબ આવે. સમાધાન: મને કર્મનું બંધન છે એમ વિચારવાથી કઈ બંધન તૂટતું નથી. શાસ્ત્રમાં આવે છે ને કે બેડીથી બંધાયું છે તે પોતે તોડે તો બંધન તૂટે છે, માત્ર તેના વિચાર કર્યા કરે તો બંધન તૂટતું નથી. તેને તોડવાનું કાર્ય કરે, પુરુષાર્થ કરે તો તૂટે છે. સમયસારના બંધ અધિકારમાં એ વાત છે કે જીવ બંધનો વિચાર કરે તો કઈ બંધ મટતો નથી, માત્ર વિચાર કરે તો. શું પણ સ્વરૂપને અવલંબન લેવાનો પુરુષાર્થ કરે તો બંધનથી મુક્ત થાય છે. તેમ એકત્વ બુદ્ધિ તોડવાનો પ્રયત્ન કરે તો તૂટે છે. શું છે, ક્યાં બંધાણો છે? જીવની જ્યાં એકત્વ બુદ્ધિ છે ત્યાં એ બંધાણો છે. અંદરમાં રાગ સાથે એકત્વ બુદ્ધિ છે એ ઘણી ગાઢ છે. પછી દેહ સાથે એકત્વ બુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ છે, અને એ સિવાય સંયોગોમાં પોતાપણું છે, એ પણ એકત્વ જ કરશે ખરેખર. રાગ સાથે રાગ તે હું એવો અનુભવ, ક્રોધ મને થયો, રાગ મને થયો, રાગથી ભિન્ન જ્ઞાનમય આત્માનો અનુભવ ક્યાં છે? રાગથી ભિન્ન જ્ઞાનમય આત્માનો જુદો અનુભવ છે કે નથી? એને તો ચૂક્યો છે, જ્ઞાનને ચૂક્યો છે. રાગ સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે. જ્યારે જ્યારે જેવો જેવો રાગ થાય તેવો અને તેટલો હું એવો અનુભવ વર્તે છે, એ રાગનું એકત્વ છે. તેમ એકત્વ બુદ્ધિ તોડવાનો પ્રયત્ન કરે તો તૂટે છે. એકત્વ બુદ્ધિનો પ્રયત્ન ભેદ જ્ઞાનની ભૂમિકામાં થાય છે. એકત્વ બુદ્ધિ તોડવાનો પ્રયત્ન ભેદ જ્ઞાનની ભૂમિકામાં થાય છે. એ પહેલા રાગથી એકત્વ બુદ્ધિ તોડવાનો પ્રયત્ન નથી થતો. દેહાત્મ બુદ્ધિ તોડવાનો પ્રયત્ન મુખ્યપણે અસાતાના ઉદયકાળમાં જીવ કરે છે, કરી શકે છે. પછી પ્રેક્ટિસ વધે તો સાતાના ઉદયમાં પણ કરી શકે, પણ શરૂઆત તો અસાતાના ઉદયથી એને કરવી પડે. એવી જ રીતે કુટુંબ પરિવાર અને પરિગ્રહ પ્રત્યેનો એકત્વ જે તે પ્રકારના ઉદય ચાલતા હોય ત્યારે ઉદયમાં પ્રયોગ કરવાથી કરી શકાશે. એમ દરેક વખતે ઉદયમાં પ્રયોગ કરવાનો છે. પ્રયત્ન કરે તો તૂટે એમ કીધું ને, પુરુષાર્થ કરે તો તૂટે. પુરુષાર્થ એટલે શું? પણ ઉદયમાં ઉદયથી જુદાપણાનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવો. એ પ્રયત્ન કરવાથી પહેલા એકત્વ મંદ પડે, ઢીલું પડે, અને સ્વાનુભવના કાળમાં અભાવ થાય. ઢીલું પીડ્યા વગર અભાવ ન થાય. એટલે પહેલા પોતાને જે ભાવ આવતા હોય પોતાપણાના, અને અત્યારના આવતા હોય, બે વચ્ચે જો પોતાને ફરક તો અનુભવાય, ઢીલું પડ્યું હોય તો ફરક અનુભવાય કે પહેલાં મને આમ થતું હતું, હવે મને આમ નથી થતું. દાખલા તરીકે પહેલાં આપણને ઘરમાં કોઈ સાજું માંદું થાય તો એની ચિંતા ઘણી થતી હોય, કોઈ વહેલું મોડું આવે તો એની ચિંતા ઘણી થતી હોય. હવે એવું એ જ પ્રસંગ બનતો હોય તો આપણે ઠીક છે, બધું એટલું મારે મારે શું મારે શું મારી ચિંતા કરીને હું તો દુઃખી થતો હતો, ચિંતા કરીને કર્મ બાંધતો હતો, હવે એવું ના કરું હું, હવે શા માટે એવું કરું હું. જી હું તો બહુ રસ લીધો છે એટલે થઈ જાય, બહુ ઘૂંચ્યું છે એટલે થઈ જાય, હા બહુ કર્યું છે એટલે થઈ જાય છે. પણ ભલે થઈ જતું હોય તો જેને પ્રયત્ન કરવો છે એને ઢીલું પાડી શકે છે. એમાં શું છે, આપણે વાંચન વિચાર કરીએ એને પ્રયત્ન નહીં સમજવાના, ઉદય વખતે પ્રયત્ન કરવાનો. ઉદય વખતે આપણે એકાકાર થઈ જઈએ ને પાછળથી આપણે એમ કરીએ કે આ થઈ ગયું, આ મને થઈ ગયું, આ મને થઈ ગયું, આ મને થઈ ગયું, તો એ કાંઈ બહુ કામ નથી કરતું. મોટાભાગે શું થાય છે, જીવ પાછળથી વિચાર કરે છે. ખરેખર તો એને પહેલેથી તૈયારી કરી લેવી જોઈએ, ઉદય આવ્યા પહેલાં. ઉદય વખતે તો ખૂબ જાગૃતિ જોઈએ, તો પછી વાંધો નહીં આવે. તો પાછળથી જાગે તો એનું બહુ સાર્થક પણ નથી. હા પાછળથી જાગીને વેદના આવે તો બીજી વાત છે, પણ વેદના ન આવે ને ઉપર ઉપરથી વિચાર આવે કે અરે મને આમ થઈ ગયું, અરે મને આમ થઈ ગયું, આ મને આમ થઈ ગયું, પણ પાછું ફરીને પાછું એ પ્રસંગ આવે ત્યારે એમને એમ થઈને ઉભું રહ્યું તો એ મળવું નથી પડ્યો. એની સામે વેદના બળવો કરવો જોઈએ, બળવો કરવો જોઈએ, વેદના ખૂબ બળાપો કરવો જોઈએ, ખૂબ બળાપો થાય તો થોડું ઢીલું પડે. વેદનાથી ઢીલું પડે, સાધારણ વિચારથી ન ઢીલું પડે. વેદના આવે તો ઢીલું પડે, પાછળથી ભલે વેદના આવે તોય ઢીલું પડે. કાં તો વેદના આવવી જોઈએ તીવ્ર, અને કાં ઉદય વખતે લડવું જોઈએ, બેમાંથી એક તો કરવું જોઈએ. એ સિવાય ઉપર ઉપરના વિચારથી વાંચનથી એ ફાયદો નથી થતો, કેમ કે પછી પાછું ઉદયમાં તો ઉદયની અસર ઘણી લે છે, વિચારની અસર સાવ મામૂલી હોય, ઉદયની અસર ઘણી લે તો કેવી રીતે એનો ફાયદો દેખાય. પાછું એનું થઈનું ભૂરીએ તો ના, એ અંદર ઉદય છે. બહારમાં નો કર્મનો ઉદય નથી, પણ અંદરમાં કર્મનો ઉદય છે. એમ છે, આમ થમથો વિચાર નથી આવતો, તે પ્રકારનો કર્મનો ઉદય હોય છે ને વિચાર આવે છે. એમ છે, આમ જુઓ તો જ્યાં સુધી જીવ આત્માના અવલંબનમાં નથી આવતો ત્યાં સુધી કર્મના ઉદયના અવલંબે જ છે. બધા જ જીવો સંસારમાં કર્મના ઉદયને જ અવલંબે છે, એ પરિસ્થિતિ સહજ થઈ ગઈ છે. કેમ કે અવલંબનના બે સ્થાન છે, સ્વ અને પર. અનાદિથી પરનું અવલંબન સહેજે 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 ચાલે જ છે. સ્વરૂપને ઓળખીને સ્વરૂપના અવલંબનમાં ન આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ મટતી નથી. ત્યારે હવે સીધું તો સ્વરૂપ કંઈ જણાતું નથી, દેખાતું નથી. ત્યારે જ્ઞાનીઓએ યોજના મૂકી કે તો પરિભ્રમણની ચિંતામાં, ચિંતનામાં, વેદનામાં આવ, અહીંથી આવવાનું ઉદયભાવ શરૂ કર્યો, તો પૂર્ણતાના લક્ષમાં આવ, એ ઉદયભાવ નથી. વર્તમાન દોષના અવલોકનમાં આવ, એ ઉદયભાવ નથી. એમ સત્પુરુષના ચરણ શરણમાં આવ, એ ઉદયભાવ નથી. એમાં કેટલોક ઉદયભાવ છે અને કેટલોક ઉદયભાવ નથી. સંયોગ છે એટલો ઉદયભાવ છે, પણ પોતાનો જે ઓળખાણ હોય, પોતાનું જે નિષ્કામપણ હોય, એ ઉદયભાવ નથી. એમાં મિશ્ર પરિણામ છે. ઉદય, હા, કર્મ તો બંધાઈ જાય. સામે ઉદય ન હોય પણ કર્મનો ઉદય અંદર તો છે ને, એ બંધાઈ જાય, બંધાય જ. એમાં બીજો ઉપાય, કેમ કે પોતે એકત્વ કર્યું ને ત્યાં, એટલે પોતે ભાવે બંધાણો, ભાવે બંધાણો એટલે દ્રવ્ય બંધાવાનો. એકત્વ કર્યું એટલે શું? પ્રતિબદ્ધ થયો, રાગમાં એકત્વ થયો. ભલે એ વખતે સામે નો કર્મનો ઉદય નથી, વિકલ્પ આવ્યો એમાં તો એકત્વ થયું ને, તો એકત્વ કર્યું એ બંધાણો, ભાવે બંધાણો એટલે અમે કર્મ બંધાવાનો. કારણ વર્ગણાનો સ્વભાવ છે, તો તમે ભાવ કરો એવું પરિણામ સામે થાય, ભાવ કરો એવું પરિણામ થાય, ક્રોધ કરો એટલે ક્રોધ પ્રકૃતિ ઊભી થાય કારણ વર્ગણામાં, લોભ કરો તો લોભ પ્રકૃતિ ઊભી થાય. જે ભાવ કરો એવું પ્રકૃતિ, એવી પ્રકૃતિનું બંધન થઈ જાય. જેટલા રસે કરો એટલો અનુભવ એમાં પડે, એટલો તીવ્રપણે ઉદય આવે. એમાં શું છે, એક વિકલ્પ કરવો અને એક જોવું, એ બે જુદી જુદી વાત છે. આપણે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, વિચાર્યું હોય અને વિકલ્પે ચડીએ તો એ પ્રયત્ન નથી. જોવું કે કેમાં થાય છે, મને થાય છે, શેમાં થાય છે. મેં તો એમ સાંભળ્યું છે કે આ શરીરની પર્યાય છે, મારી પર્યાય નથી, તો પછી મને કેમ થાય છે મારામાં, અથવા મને કેટલી તીવ્રતાથી થાય છે, એ જોવું. માનો પરિણામ તો ખેંચાવાના, વેદના એવી ચીજ છે કે ઉપયોગને ખેંચશે. તો મારા પરિણામ કેટલા ખેંચાય છે, કેટલા જોડાય છે, એમ જોવાનો પ્રયત્ન કરતો. એમાં મને આકુલતા કેટલી થાય છે, આકુલતાને જોવાનો પ્રયત્ન કરવો. આકુલતા દુઃખ છે, દુઃખ જો દેખાશે તો દુઃખથી ખસવાનો ભાવ આવશે, દુઃખ દેખાશે તો દુઃખથી ખસવાનો ભાવ આવશે. કેમ કે દુઃખ જીવને પસંદ નથી. એમ આ તો શું છે, વેદના આવ્યા પહેલા વેદના તીવ્ર દર્શન મોહને લઈને નથી આવતી, એટલે દર્શન મોહને મંદ કરવાનો એક પ્રયાસ છે. કે જેથી વેદનામાં આવી શકાય. બાકી આ પ્રયોગ તો વેદના પૂછીની ઉપરની ભૂમિકાનો છે. એમ તો જ્ઞાનમાં શરીર નથી, શરીરની પીડા નથી, સતાનું વેદન નથી. જ્ઞાન ભિન્ન છે, સતાનું વેદન ભિન્ન છે. ભેદ જ્ઞાનમાં જાય છે એ ભૂમિકા છે નહીં. છતાં ઉદય છે તો ઉદયમાં જેટલો તીવ્રપણે જોડાવ તો દર્શનનું તીવ્ર થવાનો. તો એ નુકસાનથી બચવા માટે જો પ્રયત્ન કરવામાં આવે, પછી પ્રયત્ન કેવી રીતે કરો છો એની બધી ચર્ચા થવી જોઈએ. નહીંતર આડે અવળે ઉચડી જવાય તો ખબર ન પડે, ભૂલ થાય તો ખબર ન પડે. સત્સંગ એટલા માટે છે, એને ગાઈડન્સ મેળવતા જવું પડે. તો જો દર્શનમાં મંદ થાય અને વેદનામાં આવી શકાય તો ક્રમે ચડો, તો ક્રમથી કામ થાય, સહજ સહજ પણ પછી કામ થાય. પહેલો એકડો ઘૂંટવો બહુ અઘરો છે. અનાદિથી આ એકત્વ બુદ્ધિ છે તે કેમ તૂટે, તે વિચાર શૃંખલાથી તે તૂટતી નથી. જુઓ, વિકલ્પ કરે તો કંઈ નથી તૂટે. વેદનામાં આવે એ બીજો વિષય છે ને, વિકલ્પ કરે એ બીજો વિષય છે. શું એમ પોતાપણું છે, પોતાપણું થાય છે એનો વિકલ્પ કરે એ બીજી વાત છે, અને વેદના આવે એ બીજી વાત છે. એમ છે, પહેલા વિચારો આવે છે, ન થાય ત્યાં સુધી વિચારો આવે છે, પણ તોડવાનું કાર્ય તો પોતાને કરવાનું છે. આ પુરુષાર્થ છે. એકત્વ તોડવું એ પુરુષાર્થ છે. વિચાર આવે તો એના ઉપર કંઈ વજન દેવાની જરૂર નથી. મને વિચાર તો આવે છે ને, મને એનો વિકલ્પ તો આવે છે ને, મને એનો વિચાર તો આવે છે ને, એ વિચાર ઉપર વજન દેવાની જરૂર નથી. ઓગે ઓગે સમજાય. એકત્વ બુદ્ધિ પકડે તો એકત્વ બુદ્ધિ છૂટી જાય. એકત્વ બુદ્ધિના કાળે એકત્વ બુદ્ધિ પકડાય તો ઢીલી પડીને છૂટી જાય. મને લાગે છે આમાં પેલા આકુળતા તો જુઓ, આમાં પેલા આકુળતા જુઓ તો આકુળતાથી ખસવાનો કઈ ભાવ થશે? પ્રયત્ન નથી, વિચાર ચાલે છે. કેમ કે આપણે સાંભળ્યું છે જોવાનું, એટલે વિચાર ચાલે છે જોવાનો. હા, જે કઈ તકલીફ છે આ વાતની છે. જો સમજે નહીં તો સ્પષ્ટતા નો આવે, અને સમજીને સ્પષ્ટ આવે ને વિકલ્પે ચડે તોય તકલીફ છે. વિચારવાનું એ છે કે વિચાર વિકલ્પ જુદી વસ્તુ છે અને પ્રયત્ન જુદી વસ્તુ છે. વિચાર વિકલ્પ છે એ જુદી વસ્તુ છે. વિચાર વિકલ્પની અંદર રાગની પ્રધાનતા છે, જ્ઞાનની પ્રધાનતા નથી. જ્ઞાન છે ખરું, પણ જ્ઞાનની પ્રધાનતા નથી, રાગની પ્રધાનતા છે. અને પ્રયત્નમાં પુરુષાર્થની પ્રધાનતા છે, વીર્ય ગુણની પ્રધાનતા છે, ઓલામાં ચારિત્ર ગુણના વિકારની પ્રધાનતા છે. બે જુદી જુદી વાત છે. પ્રયત્ન થાય તો દર્શનમાં મંદ પડે, વિકલ્પ થાય તો દર્શનમાં મન નથી પડતો, એમ ના પાડે છે. વિચાર શૃંખલાથી તે વિકલ્પ બુદ્ધિ તૂટતી નથી. પહેલા વિચારો આવે છે, ન થાય ત્યાં સુધી વિચારો આવે છે, પણ તોડવાનું કાર્ય એટલે પુરુષાર્થ તો જુદો છે. પાછો એમ કે તોડવાનું કાર્ય તો પોતાને કરવાનું છે, પુરુષાર્થ જુદો છે. વિચાર આવે છે તે કામ નહીં થઈ જાય. બે જુદું પાડતા આવડવું જોઈએ. હા, એ વિચાર સ્વરૂપે છે. પરિણમન તો પરિણમન છે, એ ક્યાં વિચાર છે? એકત્વ કરવાનો વિચાર કરો છો તમે કે માન સાથે એકત્વ કરું, હું રાગની સાથે એકત્વ કરું, હું શરીરની સાથે એકત્વ કરું, હું દીકરા દીકરી સાથે એકત્વ કરું. હા, એ તો પરિણમન જ થઈ જાય. એ પરિણમનમાં દુઃખ છે અને એ સ્થૂળ છે, છતાં જીવ જોતો નથી. એટલે અહીંયાથી ખસે કેવી રીતે? 72મી ગાથા છે, સમયસર નથી. દુઃખ, મલિનતા અને વિપરીતતા એ ત્રણ ચીજ જોવે તો પાછો વળે. ગાથા એમ છે, અશુચિપણો વિપરીતતા એ આશ્રવોના જાણીને, વળી જાણીને દુઃખ કારણો એ નિવર્તન જીવ કરે. આમ ગાથા છે. ત્યાં તો પ્રાસ મેળવવા આગું પાછું લીધું છે, પણ પેલું દુઃખ જણાય. દુઃખ જણાય તો સુખથી વિપરીત એની વિપરીતતા જણાય અને મલિનતા જણાય. એ ત્રણે એક સાથે જણાય. પ્રવચન આ વખતમાં આવશે, એમાં એની ચર્ચા ચાલી છે. હા, સહાનુભૂતિમાં જે લેવાનું તપાસ્યું ને એમાં, ત્યારે બરાબર પ્રયત્ન ચાલે એનો ખસવાનો. જો મન છે ને એક વિચાર કરે છે, મન નથી એવા પ્રાણીને કંઈ પ્રયત્ન નથી થતો એવું થોડું છે. એને વિરિગુણનું પરિણમન તો છે. ખાંડમાં કીડી ચડી છે, તડકે મૂકો, એને તો વિચાર કરવાની શક્તિ નથી. અસંગની પ્રાણી છે, ક્યાંથી ભાગશે? ઘઉંમાં ધનેડા ચડી ગયા છે, વીણમાં બહુ એટલા બધા છે કે વીણમાં બેસો તો વીણાય ને મરી જાય. વીણમાં જાવ તો ઝીણા છે. હા, તડકે મૂકો એ તો ઉતરવા માંડે, ભાગવા માંડે. હે, અનુભવ જ્ઞાન તો છે, ખબર નથી કે મને શું થાય છે, શું નથી થતું વિચાર નથી. પણ સુખ દુઃખનો અનુભવ તો બધાને થાય છે. શું જ્ઞાન વેદન છે, સુખ દુઃખનો અનુભવ તો બધાને થાય છે. એટલે એ જે ખસે છે, જ્યાં એને દુઃખ લાગે છે ત્યાંથી ખસે છે અને સુખ બાજુ જવાનો પ્રયત્ન કરે છે. પ્રયત્ન એ પ્રયત્ન છે, અહીંયા વિકલ્પ ક્યાં છે? આપણે ઉઘાડ થયો એટલે વિચાર વિકલ્પ આવ્યો એટલે એને પકડીને બેસી ગયા, એના ઉપર વજન જવા માંડ્યું. વિકલ્પ ઉપર મેં આત્માનો વિચાર કર્યો, મેં બંધનો વિચાર કર્યો, મેં આ તત્વનો વિચાર કર્યો. પણ વિચારથી શું મળે? પ્રયત્ન જોઈએ. એમ છે, એવું કે છે તોડવાનું કાર્ય તો એટલે પ્રયત્ન તો તોડવાનો, પુરુષાર્થ તો પોતે કરવાનો છે. વિચારો ભલે આવે, પહેલાં વિચાર આવશે મનવાળો છો એનો કાંઈ વાંધો નહીં, પણ વિચાર ઉપર વજન નહીં જોવું જોઈએ. બહુભાગ તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવો વિકલ્પે ચડે છે. આ ભૂલ થઈ જાય, માને છે કે મેં પ્રયત્ન કરીએ છીએ, મેં પુરુષાર્થ કર્યું છે, મોટા ભાગે વિકલ્પે ચડી જાય છે. મુખ્યતા આવે તો ઘણો ફેર પડે. તો આખો સંસાર એને નથી જોતો, એને સંસાર જ નથી જોતો. જે જીવને એ નહીં ભૂલે, કેમ કે મૂળમાં સંસાર તો સ્વરૂપથી સંસરણ થાય તે સંસાર છે. આ સંસાર તો પછી એનું ડેવલપમેન્ટ છે. સ્વરૂપથી જે સંસરણ થયું એ સંસાર છે. એને સંસાર નથી જોતો એટલે સ્વરૂપથી સંસરણ નથી કરવું, એને એને સ્વરૂપમાં જ આવવું છે. ઓગે ઓગે ઊંડે ઊંડે આ વસ્તુ રહેલી છે એની અંદર, અને ન મળે ત્યારે એને બળાપો કરે છે જીભ, એમાંથી વેદના ઊભી થાય. કેમ મને થતું નથી, મને કેમ થતું નથી, મારે જોતું નથી ને કેમ આવે છે, મને જોતું નથી ને કેમ આવે છે, એમાંથી અંદરથી બળવા પડે છે જીભ. એ વેદનામાં આવે છે, વેદનામાં આવે ત્યારે અંતઃકરણની શુદ્ધિ થાય કે હવે એને સંસાર નથી જોતો. એ સાચું, જો વેદના ન આવે તો હજી એને સંસાર નથી જોતો, એ સાચું નથી, ખરા વેહમાં નથી આવ્યો જીવ. આપણે એમ થાય કે ભાઈ ખરી પરિસ્થિતિ આવશે ને ત્યારે ખબર પડી જશે, અત્યારે ભલે ડાઈ ડાઈ વાત કરે, પરિસ્થિતિ આવશે ને ત્યારે ખબર પડી જશે, એમ નથી આવતો. એ વેદના આવે ત્યારે ખરી પરિસ્થિતિ આવી, એને ત્યાં સુધી બધી ઉપર ઉપરના વિચારોનો વિકલ્પો છે કે મારે સંસાર નથી જોતો, મારે તો મોક્ષ જોઈ છે, મારે તો આત્મા જોઈ છે, મારે રાગ નથી જોતો, પણ એમ કાંઈ એમાં કાંઈ વળે નહીં, કાંઈ એ વિકલ્પોથી કાંઈ વળે નહીં. આકુલતા લાગે એટલે ખસવાનો પ્રયત્ન થયા વગર રહીએ જ નહીં. ધંધડું બહાર ઉતરી જાય છે અને કીડી હલવા માંડે છે, પછી આ તો મનવાળો છે, એ તો સહેજ જ છે, એ સહજ છે, કેમકે જીવના સ્વભાવમાં એ નથી આકુલતાનું પોષણ. પણ આકુલતાની ખબર પડતી નથી એટલે દોડ્યો જાય છે. આગળ કેવી રીતે વધી જાય છે આ વિભાવમાં, કે આકુલતા વિભાવની આકુલતા પકડાતી નથી. સોગાની જેમ બેનસીના ભજનામૃતમાં જુઓ તો અનેક જગ્યાએ વિકલ્પ મેં દુઃખ લગ્નાથી, વિકલ્પ મેં દુઃખ લગ્નાથી, એમ કેમ કરવા દે, એ તો સ્થૂળ છે ને, સ્થૂળે તમને ન પકડાય તો સૂક્ષ્મ પકડાવવાનો સવાલ જ ક્યાં છે. જ્ઞાન સૂક્ષ્મ છે, જ્ઞાન નિરામાં નિરાકુળતા છે એ સૂક્ષ્મ છે, રસ ફેક્ટર સૂક્ષ્મ છે, બધું સૂક્ષ્મ છે. વેદના પહેલા દુઃખનો અનુભવ હોય પણ પ્રયત્ન કરે તો હળવદ તો વેદનામાં આવવા જેટલી જ પરિસ્થિતિ ઊભી થાય. આમાં મૂંઝવણ શું થઈ છે કે આ વિષય આપણા ગ્રુપમાં ચાલે છે, બીજે તો ચાલતો નથી, વેદનામાં આવવું જોઈએ. તો લીધું છે તો કૃપાળુદેવે 86 ને 195માં, પણ ત્યાં એ વિષય નથી ચાલતો, અને ગુરુદેવના અનુયામીમાં તો એ વસ્તુ જ આખી ખલાસ થઈ ગઈ છે. એ તો હાવ બધું બીજું જ ચાલે છે, દ્રવગુણ ને પર્યાય ને જ્ઞાયક ને બીજું ત્રીજું શું ઉત્પાદ ધ્રુવ, દ્રવગુણ પર્યાય અને જ્ઞાયક બસ. એટલે આ ત્યાં તો આ લાઈન જ નથી આખી, શું જ્યાં છે ત્યાં ધ્યાન નથી ગયું. આપણા ગ્રુપમાં ચાલે છે એમાં વેદનામાં આવવામાં મોટી તકલીફ થઈ છે. દર્શનનું એટલો તીવ્ર છે કે જે વેદનામાં નથી આવી શકતો અને ક્રમ શરૂ થતો નથી. જ્યાં સુધી ક્રમ શરૂ ન થાય ત્યાં સુધી કોઈ ઠેકાણે પડવાનું નથી પરિણામ. કરવું શું એટલે આ બધી લાઈન લેવી પડી, બ્રેન જુદી જુદી, જેને જ્યાં પકડ હોય ત્યાં, જેને પોતાપણાનો પકડ હોય એને બીજો પ્રયોગ આપવો પડે, એને ખાવાનો રસ હોય એને એ પ્રયોગ આપવો પડે, પહેરવા ઓઢવાનો એને એ પ્રયોગ દે, એ જુદો જુદો પ્રયોગ લીધો છે. શું દરેકનું એક સરખી યોગ્યતા નથી, એક સરખું પરિણામ નથી, એક સરખા દોષ નથી. શું એટલે એને જ્યાં એ જીવ વળગ્યો છે ત્યાંથી લડાઈ શરૂ કરવી પડે. કારણ કે દર્શનમાં ત્યાં વધારે છે, દર્શનમાં ક્યાં વધારે છે કે જેને કુટુંબ પરિવારમાં મમત વધારે છે ત્યાં દર્શનમાં વધારે છે, જેને ખાવા પીવાનો રસ વધારે છે ત્યાં દર્શનમાં વધારે છે, જેને પહેરવા ઉઠવામાં રસ છે ને ત્યાં દર્શનમાં વધારે. આ તો નોર્મલ ઉદય છે બધાનો, અને નોર્મલ હૃદયમાં દર્શનમાં વધારે છે, દર્શનમાં તીવ્ર છે એટલે વેદના આવતી નથી. જ્યાં વધારે છે ત્યાં લડવાનું શરૂ કરો, આપણે રોજના ડેઈલી લાઈફમાં શરૂ કરો. દર્શનમાં મન પડશે તો વેદનામાં આવશે ને, વેદનામાં આવવું છે ને નથી કેમ આવતો, એ તીવ્ર દર્શનમાં છે. એવું છે, આમ તો શું છે ભાઈ, એક બીજો પણ એક પ્રકાર છે દર્શનનો, અને તોડવાનો બહુ સારો, મંદ કરવાનો. આ વસ્તુ બહુ કિંમતી છે. જગતમાં આ તત્વ ક્યાંય છે નહીં. 595 કરોડ મનુષ્યોમાંથી મુઠ્ઠીભર માણસો, આંગળીને વેઢે ગણાય એટલા માણસો આ તત્વ ઉપર વિચાર કરે છે. ઘણી કિંમત છે. એક વખત બહુમાન ને ભક્તિ આવે ને તો દર્શન મોકલે, પણ એનું મૂલ્યાંકન આવવું જોઈએ. યથાર્થ વિચારથી, સ્વલક્ષી વિચારથી એકવાર એનું બહુમાન આવે ને કે આ હા હા, આવી વસ્તુ અનંત કાળે ન મળે એવી વસ્તુ મને અત્યારે મળી છે, કોઈ રીતે હું એનું મારું કામ કરી લઉં, હવે હું કોઈ રીતે મારું કામ કરી લઉં, એમ વીર્યોલ્લાસ આવે, એનું મૂલ્યાંકન આવે, દેવગુરુ શાસ્ત્રનો સત્પુરુષનો મહિમા આવે, આ તત્વનો મહિમા આવે ને તો એ દર્શન મોકલે, તો બીજેથી પકડ છૂટી જાય એને. હા, એક બાજુ એટલો ઝૂકે તો બીજી બાજુની પકડ ઢીલી પડે. આમાં શું છે, આ પ્રયોગે પકડ ઢીલી કરવાનો પ્રેક્ટિસ છે, બીજું કંઈ નથી. તો આ રીતે કાં તો તમે પ્રેક્ટિસથી ઘટાડો, કાં તો મહિમા આવે ને ઘટાડો, બેમાંથી એક વાત છે. દુઃખના ડુંગરામાં ડટાઈ જવાનો, કોઈ તો હાથ નહીં આવો. હા, ગમે એમ કરીને આયુષ પૂરું થાય પહેલાં કામ કરી લેવું છે, ગમે તેમ કરીને. બહુ કાળ મેં બગાડ્યો, બહુ આ મનુષ્ય ભવ્યના મોટો ભાગ બગાડી નાખ્યો. હા, એમ અંદરથી લાગવું જોઈએ ને, ફીલ થવું જોઈએ કે આટલા વર્ષ મારા વયા ગયા. 21 વર્ષે જ્યારે તત્વનો ખ્યાલ આવ્યો, એમ તો ઓહો હો, 21 વર્ષ વયા ગયા હતો, અહીં મોડું થઈ ગયું એમ લાગે. પહેલું ફર્સ્ટ થોટ એ આવે, બહુ મોડું થઈ ગયું મારે, બહુ મોડું થઈ ગયું. આ તો નાનપણમાં મળવું જોઈએ. નાનપણમાં ક્યારે, તો કે ગળથૂથીમાં મળવું જોઈએ, એવો વિચાર આવ્યો. તો ક્યારે મળવું જોઈએ, પહેલાં ટીપા મોઢા નાખે ને ત્યારે આ ચીજ મળવી જોઈએ, તત્વ મળવું જોઈએ. ગુરુજી બહુ સરસ કહેતા હતા. હા, નર્મદાનો દાખલો દેતા હતા. હા, એના બાળકો થયા તો એને ઝુલાવે છે પારણામાં, તો કે બેટા શુદ્ધો છે બુદ્ધો છે એમ ઝુલાવે છે. મારો દીકરો ડાયમંડ પાટલે બેસીને લાવ્યો એમ નહીં. હા, શુદ્ધો છું બુદ્ધો છું, તો શુદ્ધ છું તો બુદ્ધ છું. એ ગુરુદેવને એમ કહેવું હતું કે એ જમાનામાં સ્ત્રીઓ જ્ઞાનીઓ, જ્ઞાની સ્ત્રીઓ હતી, ધર્માત્મા હતી, તે એને પુત્ર જન્મે તો એને સંસ્કાર એવા આપે કે તું શુદ્ધ છું તો બુદ્ધ છું, એનું પરિણમન બોલે છે. એ છોકરાને એ સમજાવે, નિહાળે મોકલવાની વાત નથી. એને ઊંચી સ્કૂલમાં મોકલી છે ને ઇંગ્લિશ સ્કૂલમાં મોકલી છે નથી, એને શુદ્ધો છે ને બુદ્ધ છે સમજાવે એમ કે. એટલે એવી રીતે સંસ્કાર મળવાનો, એવી કિંમત એવી આવી છે. મારે મોડું થયું છે, હવે મને મોડું થાય ન પોસાય, બહુ મોડું થઈ ગયું છે હવે મને મોડું થાય ન પોસાય, તો ઝપટ થાય કામમાં અને તો સંવેગ આવે કામ કરવાનો, નહીં તો ઢીલો ઢબ થઈને પીડરજે. હોતી હે ચલતી હે, કોઈ બી કામ ન થાય, અનંત કાળે ન થાય. છેલ્લે 3 લીટી છે. આત્મતત્વના વિચારો કરે, એ વિચારમાંથી મહિમા કરે. જો વિચાર આવે તો આ તત્વનું મૂલ્યાંકન થવું જોઈએ. જગતમાં કોઈને ન મળે એવી ચીજ મને મળી છે, એટલે એને એને એનું સર્વોત્કૃષ્ટ મૂલ્ય આવવું જોઈએ. પ્રાયોરિટી ન આવે તો ઉદયને ગૌણ કરે ક્યાંથી? આ પ્રયોગમાં ઉદયને ગૌણ જ કરવાનો છે. સીધી વાત તો એ છે, આત્મહિતને મુખ્ય કરવાનો છે, કોકના હાટું પ્રયોગ કરવાનો છે, મારા કલ્યાણ માટે, મારી આત્મશાંતિ માટે કરો. ઉદયને ગૌણ કરવા માટે પ્રયોગ છે, બીજું કાંઈ નથી. આત્મતત્વના વિચારો કરે, મહિમા કરે એમાંથી, મૂલ્યાંકન તો આવવું જ જોઈએ. તેની જિજ્ઞાસા કરે, એટલે ભાવના કરે, પ્રાપ્તિની ભાવના કરે અને એની રુચિ કરે. એ જ રૂચે, બીજું રૂચે નહીં જીવને. અને વાંચન વિચાર આદિ બધું કરે, પણ તેનું ધ્યેય તો કાર્ય ઉપર જ હોવું જોઈએ. મારું કામ થવું જોઈએ, મારું કામ થવું જોઈએ. કામ ન થાય ન ચાલે, કામ મારું ન થાય ન ચાલે. પણ ધ્યેય, તેનું ધ્યેય તો કાર્ય ઉપર જ હોવું જોઈએ, કાર્ય તો થવું જ જોઈએ. કાળજી આવે એને, કામ ન થાય. આમ વિજ્ઞાવાનો અર્થ શું છે? કાળજી આવી એને, એટલી દરકાર આવી. એને તો દરકાર નથી, બેદરકાર છે. બેદરકારનું કદી કામ થાય? આટલી વસ્તુ કિંમતી છે, એની એની જ્ઞાનમાં કિંમત તોળાય નહીં તો પછી એની પ્રાપ્તિ કેવી રીતે થાય? તમને ખબર નથી કે હીરા મોંઘા છે, પછી શાકભાજી લેવા જાવ એવી રીતે વાત કરવા જાવ તો કે હીરા મળી જાય? ચાલો પણ 50 રૂપિયા ખીચામાં છે, વાંધો નહીં, ચાલો જવેરી બજારમાં જઈએ આપણે હીરાના દાગીના ખરીદવા. ખીચામાં 50 રૂપિયા હોય જેમ શાકભાજી લેવા નીકળ્યા હોય ને આપણે, ચાલો જવેરી બજારમાં કંઈ હીરા મળે. એમ આવડી મોટી ચીજ છે, આટલી આવી મોટી તક મળી છે. મનુષ્યભાવ જીવો, મનુષ્યભાવ મળ્યો, ઠેઠ સુધીનું બધું જ મળી ગયું છે એમ સમજો ને. એનું મૂલ્ય જ ન આવે તો એ ચીજને તમે ખરીદવાના કેવી રીતે? કેવી રીતે એની પ્રાપ્તિ થાય? લાઇટલી કાઢી નાખો, કાંઈ નહીં. તો રોજનું થઈ ગયું, રોજ મળે છે. ફરક જ નથી, વસ્તુની કિંમત જ નથી. અન્ય મતવાળાને તો ગોતવું પડેલું છે, ક્યાં છે સત્ય, ક્યાં પડ્યું છે, ક્યાં સત્ય પડ્યું છે, ગોતવું પડે માથે મારે. પહેલાં તો હું પોતાનો સંપ્રદાય શાસ્ત્રો એના જોવે, અમે તો એ જોયું. પહેલાં એમાં બધું માથું માર્યું, વેદાંતમાં, ગીતામાં, રામાયણમાં, ભાગવતમાં, બીજામાં, ત્રીજામાં. વાતો સારી સારી આવે એટલે ભળવાઈ જવાય. અધ્યાત્મની વાતો આવે, ભગવાનની વાતો આવે, નીકળવું મુશ્કેલ પડે. સંપ્રદાયમાંથી નીકળવું મુશ્કેલ પડે. આ તો બધું છૂટી ગયું ને સીધી ડાયરેક્ટ ચીજ હાથ હાથમાં આવી ગઈ છે. પછી જો જીવને એનું મૂલ્ય ન હોય, એની કિંમત ન હોય, તો વાત પૂરી થઈ ગઈ, ખતમ થઈ ગઈ વાત. મનુષ્ય ભોગ હારી જશે જીવ. બહુ ભાવના એવી આવી જોઈએ, એવી રુચિ જાગવી જોઈએ, તો પુરુષાર્થ ઉપડે. પ્રાયોરિટી આવીને પુરુષાર્થ ઉપડે, નહીતર ઉપડે નહીં. પોતે કારણ આપે તો કાર્ય પ્રગટ થાય છે. એટલે કૃપાળુદેવ લખે છે એવું છે કે એક વખત સાચી મુમુક્ષુતા નથી આવી. છૂટવું છે ખરેખર, એ વાત નથી થઈ ગઈ. ને કોઈ પણ ભોગે છૂટવું છે, એને રસ્તો મોકળો છે. કોઈ પણ ભોગે નથી છૂટવું, એ જ્યાં સુધી નથી આવ્યો ત્યાં સુધી બધા ઉપર ચોટિયા છપછપિયા પાણીના કરવાના છે. એ કઈ તરાય નહીં. કઈ કાંઠે પાણી 2-4 ઇંચ જેટલું ઊંડું અહીંયા છપછપિયા કરે, એ કઈ તરતા ન શીખી શકે. એ તો જવું પડે ઊંડા પાણીમાં, થોડુંક માથાબૂટ પાણીમાં જવું પડે. કે નીચે પગ ન અંબાય, માથાબૂટ પાણી હોય તો નીચે પગ ન અંબાય. પગ અંબાય ત્યાં હોય તો હું ક્યાંથી તરવાનો? એમ બરાબર પ્રયોગ તો બરાબર કરવા પડે, ગંભીરતાથી અને પોતાના આત્મહિતના લાભના ઉમંગ અને ઉત્સાહથી ટોડરમલજી બહુ સરસ લખ્યું છે કે જીવ કેવી રીતે આ તત્વ વિચાર કરે. એ તો તત્વ વિચાર લાગે કે અરે મારું પરમહિત અનંતકાળમાં મેં કર્યું નથી, હવે મારું પરમહિત કરવાની મને પૂરેપૂરી તક મળી છે. સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા, સિદ્ધાંત મળ્યા, હવે હું મારું કામ અવશ્ય કરું કરું ને કરું. ઉમંગથી ઉપડ્યો. ચાલીસમા પત્રમાં તો કૃપાળ એ બધું લીખો છે. વીર્યોલ્લાસથી કામ કરે એ પાત્ર જીવ છે, અથવા અનંતકાળથી જન્મ મરણ કરી રહેલા જીવની કરુણા જેને આવે છે એ પાત્ર છે. એ વેદનામાં કરુણા જ આવી છે, બીજો હું એટલે અહીંયા મુદ્દો બહુ સરસ આવ્યો છે કે એકત્વ બુદ્ધિ થઈ છે અને તું પુરુષાર્થ કર, ખાલી વિચારને વિકલ્પે ચડીને અટકી નહીં જા. ખાલી વિચાર વિકલ્પ કામ નહીં કરે, વિકલ્પ વિચાર ઉપરનું વજન કાઢે ના. પુરુષાર્થ કેટલો થાય છે, એટલો મારો પ્રયત્ન કેટલો ચાલે છે, એટલો તો વિચાર ન ચાલે તો વાંચી લઈએ, સાંભળી લઈએ, વિચાર કરી લઈએ, એમ નહીં. પુરુષાર્થ કેટલો ચાલે છે કહેવાનો મુદ્દો એ છે બેન. સમયસારમાં લીધું છે કે બંધનનો વિચાર કરવાથી બંધન નહીં મટે, બંધનનો વિચાર કરવાથી બંધન નહીં મટે. એ કેટલો બંધ પીડ્યો છે, કઈ પ્રકૃતિનો બંધ પીડ્યો છે, શું કેટલી સ્થિતિનો બંધ પીડ્યો છે, એમ કઈ કર્મ બંધ નહીં મટે. એકત્વ બુદ્ધિ તોડવાનો ત્યાં તો સીધી વાત ભેદ જ્ઞાનને જ લઈએ છીએ, કેમ કે સમય સાર છે ને, એટલે ભેદ જ્ઞાનની જ વાત લઈએ છીએ. એકત્વ બુદ્ધિ તોડવા માટે ભેદ જ્ઞાન કર, એકત્વ બુદ્ધિ તોડવા માટે ત્યાં તો એક જ વાત છે. ભેદ જ્ઞાન સુધી ન પહોંચો એને તો એકડેકથી શરૂ કરવું પડે. એકડો જ ન થયો હોય તો ભેદ જ્ઞાન તો બહુ લાંબ આગળની વાત થઈ ગઈ. કેવી રીતે થાય ચર્ચા તો બધી ચાલે છે, ઠીક ઠીક ચર્ચા ચાલે છે, ચર્ચા સારી ચાલતી રહી. અમુક પાકો ત્યાં બે વિભાગ પડી ગયા સમાજમાં, બહુ થોડા જીવો બેન સાહેબને વળગીને રહ્યા, એટલે એમાંથી કોઈ કોઈ પ્રયોજનભૂતના વિષય તો ચાલતા હતા. અહીં સુધી રાખે તત્વજ્ઞાનના અભ્યાસ કરવા વાળા જીવે માત્ર તત્વ અભ્યાસ છે કામ થઈ જશે. એવો અભિપ્રાય નહીં થવો જોઈએ. તે લક્ષમાં લેવા માટે ચરિતા ચાલી છે. પરંતુ જ્યાં જ્યાં જે જે ઉદયમાં એકત્વ બુદ્ધિપૂર્વક અભેદ ભાવે પરિણમન ચાલે છે, અને દર્શન પ્રવર્તે છે, એકત્વ બુદ્ધિના એકત્વ બુદ્ધિપૂર્વકના પ્રવર્તતા દર્શનમોને મંદ કરીને મંદ પાડીને એકત્વ તૂટે ત્યાં સુધી સતત પુરુષાર્થ કર્તવ્ય છે. વિચારમાં પુરુષાર્થનો તબક્કો નથી, પુરુષાર્થનો તબક્કો પ્રયોગમાં હોય છે. તેથી અંતર બાહ્ય પ્રયોગ થવો ઘટે.